SBS Radio.
આપ છો SBS Radio ગુજરાતીની સાથે.
વિશ્વના જુદા જુદા ખૂણે વસતા અને સ્વસ્તા આપણે સૌને વિશ્વ વસ્તી દિવસની શુભકામનાઓ. વર્લ્ડ પોપ્યુલેશન ડે પર ખાસ આજે આપણી સાથે વાત કરશે ગુજરાતના ખૂબ જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગભાઈ જાની, જેઓ ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સીસના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર છે અને છેલ્લા 30 વર્ષથી સમાજને સ્પર્શતા જુદા જુદા વિષયો પર શિક્ષણ અને સંશોધન કાર્ય કરી રહ્યા છે. અને સંદેશ, ફૂલછાપ, ગુજરાત ગાર્ડિયન જેવા અનેક અખબારોમાં નિયમિત રીતે એમના લેખ પ્રકાશિત થતા રહે છે. તો ચાલો એમનું સ્વાગત કરીએ. ગૌરાંગભાઈ, હું જેલમ હાર્દિક, SBS ગુજરાતી તરફથી તમને ખૂબ આવકારું છું.
ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જલમ.
ગૌરાંગભાઈ, યુનાઇટેડ નેશન્સના એક એસ્ટિમેટ પ્રમાણે ભારત કદાચ વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે. તો ભારતનો આ વસ્તાર એ આપણા માટે પ્રશ્ન છે કે ઉકેલ?
હું માનું છું કે જ્યારે આપણે વસ્તીને જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે કેટલાક ખ્યાલો આપણા મનમાં જો સ્પષ્ટ હોય તો આપણે એને વધારે યોગ્ય સંદર્ભમાં સમજી શકીએ છીએ. ગુજરાતમાં કે ભારતની અંદર કોલેજમાં જ્યારે આ વસ્તુ ભણાવાતી હોય કે સ્કૂલમાં, ત્યારે થોડા વર્ષો પહેલા એવું કહેવાતું હતું કે ભારતમાં દર વર્ષે એક ઓસ્ટ્રેલિયાનો ઉમેરો થાય છે. અને આ એક સંખ્યાની દ્રષ્ટિએ શિક્ષકોમાં બહુ જ પોપ્યુલર હતું આ પ્રકારનું વિધાન. હવે સવાલ એ છે, જ્યારે તમે કહો કે એક ઓસ્ટ્રેલિયા ઉમેરાય છે, એને કારણે આખી વાત ની ગંભીરતા સમજાય છે કે કેટલા વ્યાપક પ્રમાણમાં આપણે ત્યાં વસ્તી વધારો થઈ રહ્યો છે. પણ સવાલ એ છે કે આ વસ્તી વધારો જે થયો એનું થોડુંક જો ઐતિહાસિક જોવાનો પ્રયત્ન કરીએ તો સ્વતંત્રતા પછી આપણે ત્યાં જે પ્રકારની આરોગ્ય સુવિધાઓ વધી એને કારણે બાળ મૃત્યુ પ્રમાણ આપણે ત્યાં ઘટ્યું, વૃદ્ધો અને આયુષ્ય મર્યાદા આપણે ત્યાં વધી પહેલા કરતા, અને એને કારણે શું બન્યું કે એક જમાનાની અંદર જે બહુ જ વ્યાપક પ્રમાણમાં મૃત્યુ થતા હતા અથવા જેને તમે કહો કે કસમયના મૃત્યુ થતા હતા એ બધા ઉપર ખૂબ મોટું નિયંત્રણ આવી ગયું. અને એને કારણે ત્યારબાદ આઝાદી પછી આપણને એવું લાગ્યું કે વસ્તી વધારો થઈ રહ્યો છે. ચોક્કસ વસ્તી વધારો થયો, પણ થોડોક એને ઐતિહાસિક સંદર્ભમાં પણ આપણને જોવો જોઈએ. પણ હું માનું છું કે ભારતની જે ગરીબાઈ છે, જે પ્રકારના પ્રશ્નો છે, એની સાથે ઘણા અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ભારતમાં જે ગરીબાઈ છે એનું એક બહુ જ મહત્વનું કારણ છે વસ્તી વધારો છે. પણ કેટલાક લોકો એમ પણ કહે છે કે વસ્તી વધારો છે એને કારણે ગરીબી છે એવું નહીં, પણ ગરીબાઈને કારણે પણ વસ્તી વધારો છે. એવી પણ એક વાત આપણે ત્યાં થાય છે, કારણ કે બાળકોનો જન્મ થવો, બાળકોનો જન્મ કરવો, પ્રજોત્પાદનની આખી પ્રક્રિયા, એની અંદર ઘણી સામાજિક સાંસ્કૃતિક પરંપરાઓ પણ એની અંદર ભાગ ભજવતી હોય છે. એટલે પણ હવે છેલ્લા થોડા સમયથી આપણે હ્યુમન રિસોર્સ એવો શબ્દ વાપરીએ છીએ, તો જેને આપણે માનવ સંસાધન કહીએ છીએ, એ માનવ સંસાધન એ અલગ અલગ વય જૂથમાં આપણે માટે બહુ મહત્વનું છે. કિશોરો મહત્વના છે, યુવાનો મહત્વના છે, વૃદ્ધો પણ આપણે ત્યાં મહત્વના છે. એટલે આપણે એને ડેમોગ્રાફિક ડિવિડન્ડ એવો પણ અર્થશાસ્ત્રીઓને વસ્તીશાસ્ત્રીઓ એવો શબ્દનો ઉપયોગ કરે છે. હવે પ્રશ્ન એ છે કે આપણી જે વસ્તી છે એ વસ્તીનો વધારો જો આપણને મુશ્કેલ લાગતો હોય તો આપણે એની પર કંટ્રોલ ચોક્કસ કરવો જોઈએ, અને સાથે સાથે જે વસ્તી આપણી પાસે છે એનો મહત્તમ ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એનો પણ વિચાર કરવો જોઈએ.
ગૌરાંગભાઈ, તમે જેમ હમણાં કહ્યું કે ભારતમાં દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા ઉમેરાય છે એવું કહેવાતું, તો એક તરફ આપણો ભારત દેશ છે અને બીજી તરફ ઓસ્ટ્રેલિયા. ભારતનું માઇગ્રેશન છે એ અહીંનું એટલે કે ઓસ્ટ્રેલિયાનું ઇમિગ્રેશન બને છે, તો શું આ બે પૂરક છે ક્યાંય?
ચોક્કસ. સવાલ એ છે કે આપણે ત્યાં તમે જોવો કે વર્ષો પહેલા મહાત્મા ગાંધી જયારે ઇંગ્લેન્ડ ગયા એ વખતે એની મોઢવાણીની રાજકોટની જ્ઞાતે કહ્યું હતું કે તમે નહીં જઈ શકો, કારણ કે તમે દરિયો પાર નહીં કરી શકો હિન્દુ શાસ્ત્રો પ્રમાણે. પણ તેમ છતાં ગાંધી ગયા અને ગાંધીને વિદેશ જવા માટે રોકવામાં આવ્યા. હવે તમે આજે 100-125 વર્ષ પછી જુઓ તો દ્રશ્ય બદલાઈ ગયું છે. બહુ જ વ્યાપક પ્રમાણમાં લોકો ઓસ્ટ્રેલિયા અને બીજા દેશોની અંદર જાય છે. આજે ઇમિગ્રેશન છે એ ઇમિગ્રેશનને કેટલીક દ્રષ્ટિએ પોપ્યુલેશનની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ કે આપણું જે બ્રેઇન છે એટલે ભારતનું જે બ્રેઇન છે એ તમે બીજા દેશોની અંદર જાય છે અને એ દેશોની અંદર થાય અને મદદરૂપ બની રહ્યું છે, આવો પણ એક ખ્યાલ આપણે ત્યાં છે. પણ સાથે સાથે હું એમ પણ કહીશ કે આ દેશની અંદર એક માનવ અધિકાર પણ છે કે વ્યક્તિએ પોતાની કારકિર્દી માટે એ ગમે ત્યાં જઈ શકે છે, બંધારણીય અધિકાર પણ આપણે ત્યાં છે. તો આ ઇમિગ્રેશન છે એ ઇમિગ્રેશનથી બહુ જ મોટા પ્રમાણમાં કે ભારતની વસ્તીમાં અસર થવાની નથી. પણ મેં તમને કહ્યું કે આ બ્રેઇન ડ્રેઇનનો સમસ્યા પણ આપણી પાસે છે જયારે આ મુદ્દો જોઈએ છે. પણ જો તમે ભારતના સંદર્ભમાં જુઓ તો માઇગ્રેશન પણ એક બહુ મોટો મુદ્દો છે અત્યારે. ભારતમાં ચાલતી આર્થિક સામાજિક પ્રક્રિયામાં બહુ જ મોટી પ્રક્રિયા છે જેને આપણે માઇગ્રેશન કહીએ છીએ. ખાસ કરીને ગામડાઓમાંથી શહેરોમાં લોકો કામ કરવા માટે આવે છે, એને કારણે શહેરોની વસ્તી બહુ વ્યાપક પ્રમાણમાં વધે છે, શહેરોના એક પ્રકારના સવાલો ઉપસ્થિત થાય છે. પણ મુદ્દો એ છે કે શા માટે લોકોને માઇગ્રેશન કરવું પડે છે. અને આપણે ત્યાં સામાન્ય શિક્ષકો સમજાવતા હોય છે કે બે પ્રકારનું માઇગ્રેશન છે, પુલ અને પુશ પ્રકારનું માઇગ્રેશન છે. પુલ એટલે હું અહીંયાથી ઓસ્ટ્રેલિયા ભણવા માટે જે હું મારી કારકિર્દી બનાવું તો એને આપણે પુલ કહીએ છીએ, કારણ કે મને આકર્ષે છે. અને પુશ એવું છે કે આ દેશમાં મારી પરિસ્થિતિ ગ્રામ વિસ્તારમાં એટલી બધી બદતર છે કે એની સામાજિક આર્થિક સ્થિતિ મને ધક્કો મારે છે, પુશ કરે છે કે અહીંયા તારે માટે જીવાદોરી નથી, તારે માટે આજીવિકા નથી, તો મારે બીજી જગ્યાએ જવું પડે છે. એટલે હું માઇગ્રેશન ને ઇમિગ્રેશન ને ખરેખર આ સંદર્ભમાં આપણે વર્તમાનમાં જોવું જોઈએ. પણ બીજું એક હું એવું પણ કહીશ, આ વખતે જે આપણે આંતરરાષ્ટ્રીય જે વસ્તી દિવસ ઉજવીએ છીએ એનો એની જે થીમ છે એ થીમ છે કે પોપ્યુલેશન એન્ડ હ્યુમન રાઇટ્સ.
ફેમિલી પ્લાનિંગ ઇઝ અ હ્યુમન રાઇટ.
હા, ફેમિલી પ્લાનિંગ ઇઝ અ હ્યુમન રાઇટ્સ. અને સાથે સાથે માનવ અધિકારની વાત જે યુનાઇટેડ નેશન્સે કરી એને પણ 50 વર્ષ થયા છે અત્યારે. એટલે એ માનવ અધિકારનો પ્રશ્ન પણ જ્યારે તમે પોપ્યુલેશન કંટ્રોલ કરવામાં અથવા ફેમિલી પ્લાનિંગમાં તમે કરવાનો પ્રયત્ન કરો છો તો એ માનવ અધિકારનો મુદ્દો બહુ જ મહત્વનો છે. અને કોઈને થશે કે એને માનવ અધિકારનો શું સંબંધ છે, પણ સંબંધ એટલા માટે છે કે એમાં એક બહુ મોટો જેન્ડરનો પ્રશ્ન આપણી પાસે આવીને ઉભો રહે છે કે ફેમિલી પ્લાનિંગ છે એની જવાબદારી અહીંયા સમગ્ર વિશ્વમાં તમે જોશો તો પણ એની જવાબદારી સ્ત્રીઓ ઉપર બહુ આવે છે. એટલે સ્ત્રીને તમે જોશો કે એને ઓપરેશન કરાવવાનું, એને કોપર્ટી મુકાવવાની, એને ઓરલ પિલ્સ લેવાના, એને ઇન્જેક્શન્સ લેવાના. અને જો તમે ભારતના સંદર્ભમાં જોશો તો આ આખી જે પરિવારને નિયોજન કરવાની, નિયંત્રિત કરવાની જવાબદારી છે એ આપણે બાયોલોજિકલ સ્ત્રી ઉપર મૂકી દીધી. અને પુરુષો એમાંથી લગભગ છટકી ગયા છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી આપણે ત્યાં આગળ. તો આ એક હ્યુમન રાઇટ્સનો સવાલ આવે છે કે એ, અને એક વ્યાપક પ્રમાણમાં એવું પણ છે કે સ્ત્રીને કેટલા બાળકો હોવા જોઈએ એનો અધિકાર એને છે કે નહીં, એની પોતાના શરીર પર એનો રાઇટ છે કે નહીં, એક પણ બહુ મોટો માનવ અધિકારનો સવાલ આપણી પાસે આવીને ઉભો રહે છે. તો એ રીતે પણ હ્યુમન રાઇટ્સનો મુદ્દો છે. અને બીજું હું એ પણ જોડવા માંગીશ આની સાથે કે બહુ જ વ્યાપક પ્રમાણમાં આપણે ત્યાં 18-15 થી 19 વર્ષની વયે લગ્નો થાય છે. દુનિયાની અંદર પણ ઘણા બધા દેશોમાં થાય છે નાની ઉંમરે. તો કિશોરાવસ્થામાં થતા લગ્નો વખતે કુટુંબ નિયોજન કેવી રીતે તમે કરવું, અને એનો પણ એક બહુ મોટો માનવ અધિકારનો સવાલ આપણી પાસે આવે છે.
ગૌરાંગભાઈ, ભારતના કે વિશ્વના કોઈ પણ ખૂણે વસતા લોકો સ્વતંત્રપણે પોતે વસ્તી વધારવી કે ન વધારવી એને સમજીને એનો નિર્ણય લઈ શકે એટલા સક્ષમ બને એવું એટલીસ્ટ આજના દિવસે આપણે ઈચ્છીએ. ગૌરાંગભાઈ, એક સમાજશાસ્ત્રી તરીકે તમે બાળમજૂરી, સ્ત્રી શોષણ, લિંગભેદ, જાતિભેદ જેવા ઘણા બધા વિષય પર ઊંડો અભ્યાસ ધરાવો છો અને ખાસા એવા અને લગતી પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ પણ છો. અને અમે ઈચ્છીએ કે ભવિષ્યમાં પણ SBS ગુજરાતીના શ્રોતાઓ સાથે તમે ફરી એકવાર આ વિષયો પર જોડાઓ. આજે ખાસ સમય ફાળવવા બદલ SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ વતી હું જેલમ હાર્દિક ફરીથી તમારો આભાર માનું છું.
આપ સૌનો પણ ખૂબ આભાર અને સૌને ખૂબ શુભેચ્છા પોપ્યુલેશન ડે.
થેન્ક યુ ગૌરાંગભાઈ.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ Facebook પર.
Tell us what you think. Like us on Facebook or follow us on Twitter.